તારીખ 15/7/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 358 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 667
રાજચંદ્ર વચનામૃત પત્રાંક 358 પાનું 325 અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે. પત્રનું મથાળું છે, જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે, જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યક દર્શન થાય છે. આટલું મથાળું મૂક્યું છે. જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે એટલે શું? કે જીવ આત્માને અનેક પ્રકારે ઉપદેશ મળે એવી વાતો સમજે છે, ક્યારેક શાસ્ત્રો વાંચીને કે ક્યારેક શ્રવણ કરીને કે ક્યારેક ચર્ચાઓ કરીને. ત્રણ અંગ છે સ્વાધ્યાયના: વાંચના, પૃચ્છના અને શ્રવણ. આ ત્રણ અંગ છે. ક્યારેક વાંચે, ક્યારેક સાંભળે, ક્યારેક પરસ્પર પૂછીને ચર્ચા કરે. એ ત્રણેય પ્રકારમાં પરલક્ષ હોય ત્યાં જગતનો અભિપ્રાય છે. જગતનો અભિપ્રાય એટલે શું? કે મને સમજાય છે, હું સમજું છું, લોકો મને સમજદાર ગણે છે એવું ભાન જેમાં રહ્યા કરે. મારી જે સમજણ, મારું જે સમજવાનો પ્રવૃત્તિ અને પ્રયત્ન, એને ભાન એવું રહે લોકો મને અમુક રીતે સમજે છે. એટલે પોતાનું સ્થાન લોકોની નજરમાં એક કલ્પે છે. અને ઘણું વિચારે, ઘણું વાંચે, ઘણું સમજે, ઘણું સાંભળે, એ બધું ઘણું થાય, પણ જગતના અભિપ્રાય નથી. નાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને બોધ પામ્યો નથી. નાનીનો અભિપ્રાય એટલે શું? આમાં જુદો શું પડે છે જ્ઞાન? કે એકનો પારમાર્થિક દ્રષ્ટિકોણ સમજણમાં, બોધ લેવામાં, બોધ અંગીકાર કરવામાં, એકલો પારમાર્થિક દ્રષ્ટિકોણ કે મારા આત્માને લાભનું કારણ આમાં ક્યાંનું કેટલું, આ સિવાય મારે બધું નકામું, આ એક જ ચીજ મારે કામ, મને લાભનું કારણ શું, મને લાભનું કારણ શું, મારા લાભનું કારણ ક્યાં છે, મને સાથી લાભ, લાભ વિનાનું બધું મારા માટે ઉપેક્ષાને યોગ્ય. આ જ્ઞાનીનો અભિપ્રાય છે. એટલે જ્ઞાનીને એવો અભિપ્રાય હોય છે, અને એવો અભિપ્રાય હોય તો એ જ્ઞાનીનો અભિપ્રાય એને પકડ્યો પોતાના માટે. અને એવા જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામે તો સમ્યક દર્શનને પામે જ, ન પામે એવું ન બને. દ્રષ્ટાંત આપવું એ બહુ સારો દ્રષ્ટાંત છે. સુગાનીજીને જ્ઞાન દશા વર્તતી હતી, એ એમને સમીપમાં હોય એને જ ખબર હતી. સમાજમાં કોઈને ખબર નહોતી, ગુરુદેવને પણ ખબર નહોતી, કેમ કે પરિચયમાં ગુરુદેવના પરિચયમાં આવતા નહીં, એ મૌન રહેતા, મૌનપણે સાંભળીને ઊભા થઈ જતા. ગુરુદેવ જો એમની દશા જાણે સમજે તો ગુરુદેવને એટલો બધો પ્રમોદ આવે કે ગુરુદેવ ઉછળી જાય, પાછળથી ઉછળી ગયા છે, અમારે પહેલાં સીધાલીમાં જશે, તો એ વખતે તો ઘણું એમને બહુ જ પ્રમોદનું કારણ થાય. એટલે ગુરુદેવ જાણે તો સારું, એમ સહેજે અમને ક્યારેક વિચાર વિકલ્પમાં વાત રહેતી, એ પ્રમોદનું કારણ છે. બીજું, એમની આજુબાજુ ગ્રુપ વધવા માંડ્યું એટલે બીજી બાજુ ઓપોઝિશનનું ગ્રુપ પણ ઊભું થઈ ગયું. ગુરુદેવ પાસે કોઈ ઉલટી સુલટી વાત મુકાઈ જાય, ભાવ ખોટી હોય ભલે, અને ગુરુદેવને કદાચ એ વાત બરાબર લાગી જાય તો બહુ મોટી મુશ્કેલી ઊભી થાય, એવું એક કારણ પણ સમજવામાં હતું. ત્રીજું એક કારણ એ હતું કે જેનો ઉપકાર થયો છે એમના પ્રત્યે એમને ઉપકાર બુદ્ધિ છે પણ બતાવતા જ નથી. ઉપકાર બુદ્ધિ ઘણી છે, તેમના પત્રમાં આવે, એ સામે જઈને કહેતા નથી કે આપને મને મારા મારા ઉપર આપનો ઉપકાર આટલો બધો છે, વ્યક્ત નથી કરતા. હા, પ્રકૃતિ એના કરતાં ગુપ્ત રહેવામાં બહુ એમને ઈચ્છા હતી. એમને ખ્યાલ હતો કે જ્ઞાન દશાવાળાને અહીંયા માન સન્માન બહુ મળે છે અને પોતે ઈચ્છતા નહોતા કાંઈ. તેમ એમની જ્ઞાન દશાથી બીજા પણ રિએક્શન આવવાની પરિસ્થિતિ હતી કે ત્યાં જે ઘણા વખતથી મુખ્ય અને વિદવત્તામાં હતા એ લોકો બધાને એક શરમાવા જેવો વિષય થઈ ગયો હતો. ત્યારે અને પછી પણ વિરોધમાં એ લોકો જ હતા અને એમને એનો અંદાજ પણ હતો, એટલે કોઈ ફ્રિક્શનમાં પણ કોઈની સાથે આવવા માગતા નહોતા. તેમ કોઈનું નીચું દેખાય એવું પણ ઈચ્છતા નહોતા, પોતાનું ઊંચું દેખાય એવું પણ ઈચ્છતા નહોતા. એમનો અભિપ્રાય હું જાણતો હતો બરાબર. હવે જે એમ ગુરુદેવના અભિપ્રાયમાં કે પરિણામનમાં એમની વિરોધતા થાય તો નહીં સારું, એ મુદ્દા ઉપર જે એમને ત્યાં ઉતરતા હતા એ બહેનોએ ખૂબ જોર આપ્યું કે ભાઈ આવી વસ્તુ ન બનવી જોઈએ, બને તો ઘણું અનુચિત થશે અને અહીંનું વાતાવરણ જરાક વિશ્વસનીય નથી, ગડબડ થવાની પૂરી સંભાવના ખરી, અને તમે ગુરુદેવની નજીક છો, ગુરુદેવ સાથે તમારે છૂટથી બોલવાનો પ્રસંગ પણ છે, ગુરુદેવને પ્રેમ છે તમારી વાત પણ સાંભળે, તો તમે આપસના અનુરાગ ખાતર તો એટલી વાત મૂકી દો. મારા ઉપર પ્રેશર બહુ હતો અને કાં તમે સાથે જાઓ, એમાં શું, તમે તો જાઓ છો ગુરુદેવ પાસે તો એમને લઈ જાઓ, એમને સંકોચ છે, અરે ઉપાડી જાઓ એમાં શું. એટલે મેં એક વાતથી પ્રયત્ન કર્યો, આપણે આપના ઉપર ગુરુદેવનો ઉપકાર છે તો ઉપકાર વ્યક્ત કરવા જેટલી આપણી ફરજ છે, કીધું આપણે આપણે ઉપકાર વ્યક્ત કરવો જોઈએ, આપણે અહંભાવ નથી કરવો, એ તો તમારો સવાલ જ નથી તમારે અહંભાવ કરવાનો, પણ ઉપકાર વ્યક્ત કરો તો સારું મને એમ લાગે છે. આપ ઇતના બોજા ક્યુ મેરે લીએ ઉઠાતે હો, પહેલા તો એમ કીધું તમે મારો વિકલ્પ કરીને શું કરો બોજો ઉઠાવો છે. સહેજ આપકે પ્રત્યે અનુરાગ હૈ તો એસા ભાવ વિકલ્પ આતા હૈ, और ये बहनों को डर भी लगता है, तो कि इसमें क्या अपन कोई अनुचित तो नहीं कर रहे हैं ना, डर किस बात का, अपन कोई अनुचित तो कोई कार्य होता नहीं तो डर किस बात का। दलील आप ही दिया, समझ कुछ गुरुदेव अगर जानेंगे तो बहुत प्रमोद होगा गुरुदेव को, એનો જવાબ એમણે બહુ સરસ આપ્યો, જે ટુ ધી પોઈન્ટ વાત છે એ તો આટલી જ છે, એવો સરસ જવાબ દીધો કે દેખો ગુરુદેવને અગર જાન લ્યા તો મેરે આત્મા કો ક્યા ફાયદા હોગા બતાય, જગતનો અભિપ્રાય નહીં, ગુરુદેવને ગુરુદેવ જાણે તોય શું, એમ મેરા આત્મા કો ક્યા ફાયદા હોગા। मानो के गुरुदेव ने जान लिया, पर गुरुदेव को प्रमोद भी हुआ, मुझे मुझे क्या मुझे क्या फायदा लाभ हुआ, इतना बधाए निंदा प्रशंसा थी निष्प्रह था, कि निंदा प्रशंसा अर्थे कोई प्रवृत्ति करवी ज नहीं, बिल्कुल नहीं, બહુ મક્કમતા હતી, નો આવ્યા માલો આપણે સાથે જઈએ, હું બોલીશ તમારે કાંઈ બોલવું નહીં, તમારે એકાદ શબ્દ ભાવ આવે ને બોલી દેજો, એમના ઉપકાર માટેનો ભક્તિ કરવી હોય તો કરી દે, વાત વાત બધી હું કરીશ, એમાં ક્યાં સવાલ છે, નો આવ્યા ઠેઠ સુધી નો આવ્યા, જીવે ત્યાં સુધી અજાણ રહ્યા, હા પછી આ ગ્રંથ વાંચીને ગુરુદેવને ખ્યાલ આવ્યો, દૂરદૃષ્ટિ પ્રકાશ વાંચ્યા પછી, એટલે તો એમના પુસ્તકમાં લખાણ આપ્યું છે, એમાં જ્ઞાની તરીકેનું નથી આપ્યું, નિહાલભાઈનો આત્મા સારા સંસ્કાર લઈને અહીંથી ગયો છે એટલું જ, જ્ઞાન દશાનો સંકેત નથી કર્યો, સંસ્કારનો સંકેત કર્યો છે, કેમ કે સાંભળતા હતા રૂચિથી એમને ખબર હતી, બોલતા નહોતા પણ એમની રૂચિ પકડતા હતા, એટલે સંબોધન કરતા, વ્યાખ્યાનમાં 3-4 વખત એમને સંબોધન કરે, કયો નિહાલભાઈ કયો નિહાલભાઈ એમ કરે, એ તો એમને ઉપયોગની સૂક્ષ્મતા ગણે, તે નવો માણસ હોય તો પકડી લે, અહીંયા એમ કહેવું છે કે જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો સમજો હોય જીવ એ સમ્યક દર્શનને પામે, જ્ઞાનીના અભિપ્રાયમાં એકલી પ્રયોજનની જ પકડ હોય છે, પ્રયોજન સિવાય બીજી કોઈ વાત નહીં, એટલે નહીં, બહુ જ સજ્જડ પ્રયોજનની પકડ, સખત તીવ્ર અને સૂક્ષ્મ એ સમ્યક દર્શનને પામી જાય છે। બાહ્ય દ્રષ્ટિનો નાશ થવો, બાહ્ય દ્રષ્ટિનો અભાવ થવો અને અંતરદૃષ્ટિ પ્રગટવી, એના માટે પ્રયોજનની બહુ સારી પકડ હોય તો જ થઈ શકે ને નહીં તો ન થાય, એવી એ ભૂમિકા છે પામવા માટે। એટલું લખ્યા પછી પત્ર લખે છે, એમાં વિચાર સાગર અનુક્રમે વિચારવાનો હાલ છે રાખવાનું બને તો કરવા યોગ્ય છે, વિચાર સાગર નામનો ગ્રંથ છે, ઉત્તર હિન્દુસ્તાનમાં એક મહાત્મા નિશ્ચલ દાસ કરીને થઈ ગયા, એમનો લખેલો ગ્રંથ છે, 19-20 વર્ષની ઉંમરે હાથમાં આવેલો, વાંચેલો ત્યાં મુંબઈમાં જૈન દર્શનમાં પ્રવેશ કર્યા પહેલા, બહુ પૂરો સમજાયેલો નહીં પણ ઘણું ઝીણું કાયતું છે એમણે, અને એટલો ખ્યાલમાં આવેલો કે વિચારોની પણ એક દુનિયા છે, બહુ મોટી દુનિયા છે એ, અને આ જગતનું જે મોટું દુનિયા દેખાય છે એવી જ એક અંદરમાં મોટી વિચારોની દુનિયા છે, ભાવોની દુનિયા છે. વિચાર સાગર નામ જ એમણે આપ્યું છે, વિચાર સાગર. આ પણ એક મોટો બહુ સમુદ્ર છે, ડૂબકી મારવા જેવું છે અંદર. આપણું અત્યારે એટલી સમજાતું નથી, એટલું ગજું નથી એવું લાગે છે. પણ એટલું જ્ઞાન કેળવવું જોઈએ એવું એવી ઈચ્છા એમાંથી થયેલી. તેમ એક બીજી પણ એમાંથી એક સંસ્કાર જેવી વૃત્તિ થયેલી, જે સંસ્કાર બોલે એવી વૃત્તિ, એને આપણે આજે સમ્ય જ્ઞાન એવું નામ આપીએ છીએ. પણ એવી રીતે સમ્ય જ્ઞાન એવો શબ્દ કાંઈ ખ્યાલમાં નહોતો. પણ આપણું જ્ઞાન અને અથવા આપણી બુદ્ધિ એવી હોવી જોઈએ કે કોઈ પણ વાત, કોઈ પણ પ્રસંગમાં રાઈટ જજમેન્ટ લઈ શકે, એટલે કે યથાર્થ નિર્ણય કરી શકે એવી આપણે દ્રષ્ટિ કેળવવી જોઈએ એવું જ્ઞાન, એવી બુદ્ધિ કેળવવી જોઈએ એવું જ્ઞાન હોવું જોઈએ આપણે. એ વિચાર સગર માંગતા એ વિચાર આવેલો, એ સંસ્કારમાંથી ઉગેલું કંઈક એમ લાગે છે. અંબાલાલભાઈને પણ આ ગ્રંથ વાંચવાનો ભલામણ કરી છે. માર્ગ બે પ્રકારનો જાણીએ છીએ, એક ઉપદેશ થવા અર્થેનો માર્ગ, એક વાસ્તવ્ય માર્ગ. વિચારસાગર ઉપદેશ થવા અર્થે વિચારવા યોગ્ય છે. વાસ્તવિક માર્ગ એટલે સમ્યક દર્શન જ્ઞાન સારી રીતે, અને એક ઉપદેશ થવા અર્થે એટલે આત્માર્થિતા આવે એવો માર્ગ, મુમુક્ષુતા પ્રગટ એવો માર્ગ. એક વાસ્તવિક માર્ગ એટલે રાજમાર્ગ, મોક્ષ માર્ગ સમ્યક દર્શન જ્ઞાન સારી રીતે, ચોથા ગુણસ્થાનથી જે શરૂ થાય અને જે શરૂઆતમાં અલ્પદશાએ હોય છે, મુનિ દશામાં એને ધોરીમાર્ગ કહેવામાં આવે છે, નેશનલ હાઈવે, એ સાક્ષાત મોક્ષ માર્ગ છે. કે કોઈને ભ્રાંતિ જ ન થાય, મુનિરા જોઈને ભ્રાંતિ થવાનો સ્કોપ નથી, જ્ઞાનીને જોઈને ભ્રાંતિ થાય. આવા જ્ઞાની હોય, આવા તો હતા હશે એમ થાય, મુનિરાજને જોઈને ન થાય. એટલે એક વાસ્તવિક માર્ગ છે, એક ઉપદેશ થવા અર્થેનો માર્ગ છે, એમ બે પ્રકારે છે. વિચાર સાગર ઉપદેશ થવા અર્થે વિચારવા યોગ્ય છે. અમે જ્યારે જૈન શાસન વાંચવા, જૈન શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે જૈન થવાને નથી જણાવતા, વેદાંત શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે વેદાંતિ થવા નથી જણાવતા, કેમ કે આ થોડો વેદાંત બાજુનો ગ્રંથ છે. તેમજ અન્ય શાસ્ત્ર વાંચવા જણાવે ત્યારે અન્ય થવા નથી જણાવતા. માત્ર જે જણાવીએ છીએ તે તમ સર્વને ઉપદેશ લેવા અર્થે જણાવીએ છીએ. જૈની અથવા વેદાંતિ આદિનો ભેદ ત્યાગ કરો, આત્મા તેવો નથી. જા 25મા વર્ષે લખે છે, બહુ સરસ વાત લીધી. શું કહે છે કે જૈન શાસ્ત્ર વાંચવા જણાવીએ છીએ ત્યારે જૈની થવા નથી જણાવતા, એટલે શું કે મતવાળા થવા માટેની આ વાત નથી, અમે જૈન મતવાળા છીએ એ વાત અહીંયા નથી. હે, સંકુચિત આવી જાય. ભગવાનનો જે જીન મત જેને કહેવાય છે, ભગવાનનો મત એટલે તીર્થંકર દેવનો મત એટલે જીન મત, જેને જીન મત કહેવાય છે ને, એ એટલો બધો ખુલ્લો ને વિશાળ છે કે એને કોઈ વાડાનું બંધન નથી. એક પરમ સત્ય છે, જીનમત છે એ એક પરમ સત્ય છે અને કોઈ પણ આત્મા એને અંગીકાર કરી શકે છે. કોઈ પણ આત્મા એને અંગીકાર કરી શકે છે, એના માટે કોઈ બંધન નથી. અને ભગવાનના સમોસરણમાં તિર્યંશ પશુ પક્ષી આવીને બોધ પામે છે, પાંચમા ગુણ સ્થાન સુધી પહોંચી જાય છે. એ જ સમોસરણમાં આવેલો સૌધર્મ ઇન્દ્ર એકાવતારી છે, એ ચોથા ગુણ સ્થાનથી આગળ નથી. સૌધર્મ ઇન્દ્રનો આત્મા આવ્યો છે, કે ધર્માત્મા છે, એક એક ભવતારી છે, મનુષ્ય થઈને મોક્ષે જવાના, ચોથા ગુણ સ્થાનની મર્યાદામાં છે. એ જ સમોસરણમાં મિથ્યા દ્રષ્ટિપણે આવેલો તિર્યંશ, સમ્યક દ્રષ્ટિ તો તિર્યંશ થાય નહીં, એટલે મિથ્યા દ્રષ્ટિપણે ઉત્પન્ન થયેલો તિર્યંશનો જીવ સમોસરણમાં આવીને મુમુક્ષુતા પામીને સમ્યક દર્શન પામીને પાંચમા ગુણ સ્થાન સુધી વિયો જાય. કેટલો ખુલ્લો મત છે ભગવાનનો. જો જિનમતને અનુસરે તો મારે એની તરવા એમ છે. સંપ્રદાયમાં જન્મેલા પડારી અને તિર્યંશ પામી જાય, એટલે અમે કોઈ મતવાળા થવા તમને જણાવતા નથી. વેદાંત શાસ્ત્ર વાંચવાનું કહીએ ત્યારે તમે વેદાંતી થઈ જાઓ એમ પણ અમારી ઈચ્છા નથી. તો પછી વેદાંતના શાસ્ત્ર વાંચવાનું કહેવાય કે છે શું કરવા, કે એમાં જે ઉપદેશ બોધ છે એ જિનમતનો છે. શું વેદાંતની અંદર જે ઉપદેશ બોધનો પ્રકરણ છે આખો, આ યોગ વાશિષ્ઠમાં છે ને, મુમુક્ષુતા પ્રકરણ અને વૈરાગ્ય પ્રકરણ, બે પ્રકરણ, એ જિનમત છે. જીનેશ્વર દેવનો એ જ ઉપદેશ છે. ત્યાંથી પણ અમે તમને લેવાનું કહીએ છીએ. તમે સત્યને સમજો, જિનમતને સમજો એમ કે છે. તો માનો કે જૈન શાસ્ત્ર છે, તો સ્વતાંબર શાસ્ત્રોને પણ જૈન શાસ્ત્રો કહે છે લોકો. એ લોકો હજારો ગમે પુસ્તકો લખ્યા છે, બહુ પરિશ્રમ કર્યો છે. તમને આ વખતે ફોરેનમાં ગયા ત્યારે ખબર પડે ઘણો પરિશ્રમ છે એ લોકોના, બહુ શાસ્ત્રો લખ્યા છે. હા, હસ્તલિખિત શાસ્ત્રો હજારો ગમે શ્લોકો લખેલા છે, હજારો શ્લોકોના શાસ્ત્રો છે. આ ચાર અંક સુવેડાંક બધા ત્યાં છે, બારે બાર અંક ત્યાં છે. હા, એ સિવાયના પણ જે આચાર્યો એમના આચાર્ય શાસ્ત્રો લખ્યા એ પણ બધા ત્યાં ઘણા છે, પુષ્કળ છે, ઘણું સાહિત્ય છે. નામ તો જૈન શાસ્ત્ર ગણે, લોકો તો એને જૈન શાસ્ત્ર સમજે છે. ત્યાં તો ત્યાં કોઈ ઓછા ભેદ પાડી શકે છે, કોક જ ભેદ પાડી શકે છે, બહુ ઊંડા ઉતરાવ એવા વિદ્વાન કે આ દિગંબર વર્ગ છે ને આ શ્વેતાંબર વર્ગ છે એમ કે બહુ બધો. પણ લોકો તો જૈન જ સમજે છે, અજૈન તો બધા બધા એને એક જ જૈન જ સમજે છે. તો અમે કોઈ જૈન થવા માટેની વાત નથી કરતા એમ કે છે. સત્ય શું છે એટલું જ પકડો. અને શ્વેતાંબરનું આચરણ છે, પહેલું સૂત્ર છે, આચરણ છે, પહેલું અંગ છે, ને પહેલા અંગનું પહેલું જ સૂત્ર છે, જો એગમ જાણે સો સંગમ જાણે. જિનમત છે, પરમ સત્ય છે, ભગવાનની કહેલી વાત છે. એવું વેદાંતમાં છે, એવું બૌદ્ધમાં છે, એવું બધા મતમાં છે. કેમ કે ભગવાનની વાત પકડીને જ એ લોકોએ આખો મત આખો મત ઊભો કરેલો છે. તો વાત તો એકાદી તો ભગવાનની પકડી જ છે, એમણે સવળી નથી પકડી શકાય એટલી કરુણતા છે, ટ્રેજેડી છે. તમે એમાંથી સવળી પકડો એમ અમારું કહેવું છે. વાત તો વાત છે, પકડ કેમ કરવી એ બી સ્વતંત્ર વાત છે. અમે તમારી પરીક્ષા કરીએ છીએ કે આ જૈન શાસ્ત્ર, આ વેદાંત શાસ્ત્ર, આ બીજું શાસ્ત્ર, ત્રીજું શાસ્ત્ર તમે પકડો છો શું એમાંથી. અમારું જ્ઞાન એમાંથી આ પકડે છે કે જિનેન્દ્ર આમ કહે છે, જિનેશ્વર આમ કહે છે, એ અમારું જ્ઞાન પકડે છે એમ કે છે. તમે તો પ્રયત્ન કરો, શું પકડો છો આમાંથી? તો તમારી બુદ્ધિ તમને ક્યાં દોરી જાય છે જુઓ. હા, ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના, કેમકે તો મિથ્યા દ્રષ્ટિઓ રહી જાય. પણ જ્ઞાની ને તે જ્ઞાન ભાષા એ જ ઠેકાણે ઠરો. જીનવર કહે છે, જ્ઞાન તેને સર્વભવ્ય સાંભળો, એનું નામ જ્ઞાન છે. તમે પકડી લ્યો કે આમાં જીનેશ્વરનો મત શું હોય શકે, આમાં પરમ સત્ય શું હોય શકે. એ કહેવા માટે અમે તમને એ સમજવા માટે આ બધું વાંચવાનું કહીએ છીએ. માત્ર જે જણાવીએ છીએ તે તમ સર્વને ઉપદેશ લેવા અર્થે જણાવીએ છીએ. એમાંથી તમે આત્મકલ્યાણ અર્થે ઉપદેશ શું ગ્રહણ કરો છો એ વાત ત્યાં છુપાયેલી છે. ભલે આગળ પાછળ બધું મીટાળેલું છે, પણ અંદર અંદર રતન છે એ પકડો. તમે મીટાળેલું બધું મૂકી દો, એ પકડી લો. અમે દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશનું પ્રકાશન કર્યું એ પહેલાં દ્રષ્ટિનો વિષય ગુરુદેવના પ્રવચનોમાં આવતો હતો, અને આવતો તો એ અમે પકડીને મૂક્યો પણ છે બીજા ભાગમાં, ત્રણ ભાગમાંથી બીજા ભાગમાં. ગુરુદેવ પણ આમ કહેતા હતા, પણ એ ક્યાંક ક્યાંક આવે ને મીટાળીને આવે, ફરતું મીટાળેલું હોય બીજું બધું. તો ગુરુદેવ એમ જ કહેતા હતા કે આ બધું અમે કહેતા હતા પણ બધું મીટાળીને કહેતા હતા, કે હવે આ સોગાનીએ ખુલ્લું કર્યું એમ કે પાછા, કે સોગાનીએ બધું ખુલ્લું કરી નાખ્યું, અમે મીટાળીને કહેતા હતા. કે એનો અર્થ શું? કે જો નજરવાળો જીવ હોય તો એ મીટાળેલું હોય એમાંથી પકડી લે, અને નજરવાળો જીવ ન હોય તો એ બધું મીટાળેલું હોય એટલે બધું અધર થઈ જાય અને ઉપરથી વ્યૂ જાય. દ્રષ્ટિનો વિષય અમે નિરૂપણ કરેલો છે, અને એ તો અમે મૂક્યો છે બીજા ભાગમાં, આત્મધર્મમાંથી મૂક્યો છે, ગુરુદેવના પ્રવચનો સમયસારના છે એમાંથી કાઢીને મૂક્યો છે, અને પરમાત્મા પ્રકાશના તો ત્રણ પ્રવચનો મૂક્યા છે. એ સજ્જડ એ જ વિષય ઉપર છે આખા. એ બધું તારવી તારવીને મૂક્યું હતું, એટલા માટે કે આ ગ્રંથમાં એમને જ્ઞાની તરીકે તો અમે સ્થાપ્યા, પણ સમાજે અજાણ હતો અને ગુરુદેવને પણ ખબર એ વિષયનો ખ્યાલ નહોતો. છતાં અમારે તો સ્થાપીને વાત મૂકવાની હતી, એટલે એ બધી રચના એવી રીતે કરી, આખી ગ્રંથ રચના એવી રીતે કરી છે, એટલે સપોર્ટમાં મૂક્યું હતું. ગુરુદેવ કહ્યું અમે વીંટાળીને કહેતા હતા, હવે ખુલ્લું કરી દીધું. હવે હા, પછી પોતે ખૂબ ખુલ્લું ખુલ્લમ ખુલ્લા પછી એ વિષયનું નિરૂપણ કરતા હતા. શું કહે છે? તમ સર્વેને ઉપદેશ લેવા અર્થે જણાવીએ છીએ. જૈની અને વેદાંતિ આદિનો ભેદ ત્યાગ કરો, એમાંથી સત્ય શું છે એ ભેદ કાઢીને સત્ય શું છે એ પકડી શકો છો તો પકડો. ભેદ કરવા જશો તો એમાં શું સત્ય છે ને આમાં શું સત્ય છે બેમાંથી એક નહીં પકડાય તમને, એમ કહેવું છે. કેમ કે આત્મા જૈની પણ નથી અને આત્મા વેદાંતી પણ નથી. અરે, આત્મા ગ્રહસ્થી પણ નથી અને આત્મા ત્યાગી પણ નથી. આત્મા વિદ્વાન કે પંડિત પણ નથી ને આત્મા મૂર્ખ પણ નથી. આત્મા આત્મા છે, એવું છે. બહુ વિશાળ વાત લખી છે, અને એવા કોઈ કોઈ વચનો એમણે પોતાની ડાયરીમાં લખ્યા છે, બહુ મને પાનું યાદ નથી કે ડાયરી યાદ નથી, પણ એક બહુ સરસ પેરેગ્રાફ છે. કુબામાં લોકો જે સ્વાધ્યાય અવલ કર્યો છે એમાં એ વચન નાખ્યું છે, એમાં એની પ્રસિદ્ધિ કરીશ. બહુ સારું લખ્યું છે. જૈન દર્શનની વિશાળતા શું છે એનો ખ્યાલ એમાંથી આવેલો છે. જૈન દર્શન કોઈ સંકુચિત દર્શન નથી, ઘણું વિશાળ દર્શન છે. અને એ વિશાળતાનો નમૂનો, ઐતિહાસિક નમૂનો, ગુરુ ગૌતમ સ્વામી ગણધરદેવ પોતે છે. નહીતર ભગવાનના સમવસરણમાં તો ઘણા બેઠા હતા, ત્યાગીઓ, વિદ્વાનો, પંડિતો, જ્ઞાનીઓ બધા બેઠા હતા. પણ ગૌતમ સ્વામીને ગણધર પદ આ મળ્યું એ જૈન દર્શનની વિશાળતા સૂચવે છે. ઓન મેરિટ્સ, બીજી વાત નહીં, બીજી રીતે કોઈને આગળ આવવાની વાત નહીં, ગુણવત્તા ઉપર આગળ ચાલો. ગુણ ગુણ દોષનો માર્ગ છે, અને ગુણ ગુણ ઉપર મુખ્યતા છે, ગુણની જ એટલી મુખ્યતા છે એમ કહેવું ચાલે. બીજી કાંઈ બીજું કાંઈ જોવાનું નહીં ને. કોણ વહેલો આવ્યો, કોણ મોડો આવ્યો, કોણ કેટલી ઉંમરનો છે, કઈ નાતનો, કઈ જાતનો, કાંઈ નહીં ને. ગુણ ઉપર જ જોવાય છે, એટલું ગુણ ઉપર જોવાની વાત છે. એમને એમનામાં ગુણ જોયા. આમ તો શું છે કે અરિહંત પદ પછી આચાર્ય પદ છે, પછી ઉપાધ્યાય અને સાધુનું પદ છે. આચાર્યમાં ગણધરદેવ છે તે સર્વશ્રેષ્ઠ આચાર્ય શિરોમણી છે, એ આચાર્યનું પદ છે. ત્રણ પદમાં ગણધરદેવનું પદ આચાર્યનું પદ છે અને સર્વશ્રેષ્ઠ શિરોમણી છે. હવે એમને બહારથી આવ્યા, બહારથી આવ્યા નહીં, અહીંયા ત્યાં સુધી વાણી રોકાઈ ગઈ હતી. કુદરતની વ્યવસ્થા તો જુઓ, એ તો વિતરાક છે. બોલવું ન બોલવું એમને પ્રશ્ન જ નથી, કાંઈ બોલવાનો બોલવાનો કોઈ વિકલ્પ નથી, પૂર્ણ વિતરાક છે. કુદરતની વ્યવસ્થા જુઓ, કુદરત પણ ગુણને કેટલું પ્રાધાન્ય આપે છે. તો તીર્થંકર દેવ તો આપે જ નહીં, એમાં ક્યાં સવાલ છે, એ તો મહાજ્ઞાની છે. કુદરત છે એને તો જ્ઞાન નથી, જળ પરમાણુને કંઈ જ્ઞાન નથી કે વાણીનું પ્રગટ થવું કે ન પ્રગટ થવું, પરમાણુને ક્યાં ખબર પડે છે, એ તો કુદરતી વ્યવસ્થા છે. તો પણ એ વાણી રોકાઈ ગઈ દિવ્ય ધ્વનિ. તીર્થંકર દેવના જ્ઞાનમાં તો બધું હતું, પણ એ તો વિતરાક છે એટલે બોલે ચાલે, કે કોઈને કાંઈ કહે કે કોઈને સામું ન જોવાય, તો એટલું ગુણનું એટલું કુદરતના ઘરમાં મહત્વ છે, તો ભગવાનના ઘરમાં હોય એમાં તો કઈ કહેવાનો સવાલ રહેતો જ નથી. એવો આ ગુણની પ્રધાનતા વાળો માર્ગ છે. સિનિયોરિટી પ્રમાણે જૈન દર્શનમાં સ્થાન નથી, સિનિયોરિટી પ્રમાણે કોઈ સ્થાન નથી, મેરિટ્સ ઉપર જ લઈ જાય છે. તમારામાં ગુણ કેટલા છે એટલી જ વાત કરો, ગુણ ઉપર આગળ લઈ જવાની વાત છે, આગળ જવાની, ચાલવાની વાત છે. આત્મા એવો નથી, આત્મા ગુણ ભંડાર છે. વેદાંતિ જૈન આત્મા નથી, આત્મા ગુણ ભંડાર છે. ગુણ પ્રગટ કરો, બસ આત્મતા પ્રગટ કરો, એક જ વાત છે, બે વાત નથી.
સુ